તારીખ 27/1/1998 થી તારીખ 31/1/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 126.
પપ્પાનું ના પપ્પા છોડી દીધા કાયમ માટે. પેલા ખાતા હતા પપ્પા, પછી મેં છોડી દીધા એટલે પપ્પા એ કાયમ માટે છોડી દીધું.
કલકત્તા ગયા ત્યારે
પપ્પા
નતા ખાતા.
બીજું ભાઈ શી, આપણે જે ટ્રીપમાં હતા ને ત્યાં ભાઈ શી ક્રિસમસ આવ્યો હતો. ક્રિસમસ ત્યારે ભાઈ શી, પેલા તો હું ચર્ચમાં જતો હતો ક્રિસમસમાં હર વખતે. તો ભાઈ શી ત્યાં હતો ને, તો ક્રિસમસમાં યુઝલી ચર્ચ બહુ સારી રીતે સજાવ્યું હોય, ડેકોરેશન એ બધું બહુ સારું હોય. તો ભાઈ શી ટ્રીપમાં એકવાર એવા ભાવ આવી ગયા હતા કે ખાલી એકવાર જોવા માટે ચર્ચ વ્યા જઈએ કે કેવી રીતે સજાવે.
પોતાના સ્વરૂપ નો મહિમા આવતા જે બધો મહિમા જાય છે, નહીતર બાર કઈક ને કઈક સારું લાગે. કલ્પના છે, બીજું કઈ નથી. લાઈટો કરી હોય એવું બીજું બીજું શું હોય એની અંદર, બીજું કઈ બાર માં લટકડ્યા હોય કઈ ને કઈ કાગળ ના ને તોરણિયા કાગળ ના કાગળિયા હોય ને બધા બીજું લાઈટો કરે ને કાગળિયા નું કરે બીજું શું કરે. આપણે આપણો આત્મા એટલો બધો સસ્તો નહીં બનાવી દેવો જોઈએ. એની એની મહત્તામાં આપણે આપણી મહત્તા ખોઈએ છીએ એમ વિચારવાનું.
આજે ઘણી વખત એવું લાગે મને કે આપણે જે બહુ પુણ્ય કર્યા પુંજથી માં જે છે ને, હું કોણ છું ક્યાંથી છું, કે એ વસ્તુ ઉપર ક્યારેય વિચારે એવી રીતે મંથન ચાલતું નથી, ક્યારે ચાલ્યું નથી. મતલબ એટલે હું ઘણી વખત મને એ વાત ઉપર મારું ઊંડાણ નથી આવતું મને, એમ કે હું કોણ છું એ વાત અંદરથી ખરેખર ક્વેશ્ચનમાં નથી આવતું. એમ વિચાર આવે એ પાછો છૂટી જાય એવી રીતે થાય છે. મતલબ એ એક ખામી દેખાતી હતી પછી, તો એમાં ઇન્વોલ્વમેન્ટ બરાબર નથી થતું એવું લાગતું હતું મને. તો એ વાત બહુ મૂંઝવણ હોય છે. આખો દિવસ મને એ બહુ મૂંઝવણ રહેતી હતી એમ કે કેમ થશે કામ, હજી કેમ આમ કેમ થાય છે એમ. જાણે એમાં કેમ ઇન્વોલ્વમેન્ટ ન થાય એટલે લુખું લાગે ને, જાણે કેમ બીજાનું વિચાર કરતા એની જેવું લાગે એમ. એટલે જોડે ઇન્વોલ્વમેન્ટ નહોતું થતું એમ, કહેવાનો ભાવથી થોડુંક ક્યારેક લાગે પાછું ન લાગે એમ. પછી એમાં કેવી રીતે લેવું જોઈએ,
લેવું તો એવી રીતે થઈ જાય કે આપણી સિન્સિયરિટી નથી
જી.
આમાં આપણે આવી ગયા છીએ આ માર્ગમાં
બરાબર,
પણ જે સિન્સિયરિટીથી આવવું જોઈએ એ નથી આવ્યા.
હા જી,
કેમ કે આ તો બહુ મોટો ભયંકર મંત્રો છે પરિભ્રમણનો, એના દુઃખ જોઈ ન શકાય, સહન કરવાનો વારો આવે છે. જોઈ ન શકાય એવા દુઃખો સહન કરવાનો વારો આવે. ગંભીરતાથી વાત લેવી, લાઇટલી નહીં લેવાની. અને કોણ છું એ વિષય ઉપર તો શું છે કે અંતર ખોજ નો એ વિષય છે
બરાબર,
અંતર જિજ્ઞાસા નો વિષય
છે.
પૂર્ણતાના લક્ષ પછી વધારે એ જાતની ખોજ ચાલે, એ પહેલાની ભૂમિકામાં ન ચાલે. પણ પોતાની જાતને ભેળવીને વિચારવું હોય તો વિચારી શકાય, વિચારવાનું વાંધો નથી, પણ પોતાની જાતને ભેળવીને
બરાબર
એ તો બધે રાખવું પડે
પહેલેથી
બધે જ.
પછી આજે સવારે ડૉક્ટર પાસે ગયા તો, હું સવારે ડૉક્ટર પાસે ગયો હતો, હમણાં એક હોમિયોપેથી ડૉક્ટરની દવા ચાલુ કરી છે, સાઉથમાં ગયા ને એની પહેલાંની ચાલે છે, પણ ડૉક્ટર સાથે વાતચીત કરતાં કરતાં મને સારું થઈ ગયું, તને જેની દવાની કંઈક અસર આવે છે હવે, તો એ વખતે વાતચીત કરતાં કરતાં પણ એનો રસ આમ રેડાતો હતો એ વાતચીત દરમિયાન, કે મને આમ ઠીક લાગે છે અથવા સારું લાગે છે એમ. એટલે એ એક તો બુદ્ધિ જાણે વધારે ગાર્ડ કરતો હોઉં ને એવું લાગ્યું એની સાથે વાતચીત દરમિયાન.
બરાબર.
અને આની પહેલાં બી હું 10-15 દિવસ પહેલાં ગયો હતો દવા લેવા માટે, ત્યારે બી સેમ રિપીટ થયેલું, એટલે ત્યારે એ મને પકડાયેલું કે આપણે આમાં રસ લીધો છે આની અંદર. એટલે આજે થોડો એલર્ટ થઈને જ ગયો હતો પહેલેથી, તેમ છતાં પણ આજે બની ગયેલો ખરો એવી રીતે એવો પ્રકાર, એવો પ્રકાર બની ગયો તો ખરો કે એની સાથે વાતચીત દરમિયાન એવી રીતે એક તો બુદ્ધિ કરતા કરતા એનો રસ ગાઢ કર્યો હતો. અને અહીંયા આવ્યા પછી તબિયતમાં લગભગ અખડખડ રહ્યા કરે છે, એટલે અમુક ખાવા પીવામાં પણ એવો અભિપ્રાય અંદરમાં બની ગયો છે કે અમુક આઈટમ આપણને ફાવે છે, અમુક આઈટમ નથી ફાવતી, તબિયતને અનુકૂળ નથી આવતી, એમ એક આ અનુકૂળ ને આ પ્રતિકૂળ ખાવામાં પીવામાં એવી રીતે અંદરમાં એક અભિપ્રાય બનેલો છે. એટલે આમ તો જ્યાં જ્યાં મને દેખાય છે કે જ્યાં મારો અભિપ્રાય એવી રીતે બની ગયો છે, એટલે ત્યાં તો હું એને કાઢવાનો પ્રયાસ કરું છું એવી રીતે, તેમ છતાં પણ એક ટાઈપનો અભિપ્રાય છે ખરો હજી અંદર. દાખલા તરીકે છાશ પીવાથી શરદી થઈ જાય એવો એક અભિપ્રાય બની ગયો હોય તો આમ શરદી થાય એટલે તરત છાશને છોડી દઈએ આપણે, અથવા આ ખાઈએ તો ગેસ થઈ જાય છે આપણને, એવો એક કોન્સેપ્ટ જ થઈ ગયો હતો અંદરમાં. એટલે મીન્સ એ અભિપ્રાય જ બની ગયો છે. હવે એ બધામાં જયારે સુધારો થવા માંડ્યો હવે ત્યારે સાથે સાથે દેહમાં પણ એ પ્રકારે એકત્વ થવા માંડ્યો એની હારો હારે, એ પ્રકારે સવારે આજે આમ સાતામાં એટલે આમ દેહની સાતા થઈ તો આમ અંદરમાં રાજીપો એની સાથેનું એકત્વ એ બધું દેખાતું હતું એની અંદર. એની સાથે જે રસ ભળતો હતો એટલે રસનું ઓબ્ઝર્વેશન પણ ચાલતું હતું એ વખતે.
શરીરની એકત્વ બુદ્ધિ
જી
નવા શરીરનું કારણ બને.
હાજી ભાઈ બરાબર છે,
એ વસ્તુ સામે આવી ગઈ. પરિભ્રમણમાં દેહાત્મ બુદ્ધિ તો એક
મોટું કારણ,
મોટો પરિભ્રમણનો પાયો જ છે, અથવા પરિભ્રમણ ચક્કરની ધરી જ છે
જી,
ધરી ઉપર જ પરિભ્રમણ કરે.
પરિણામ કહું નહીં કહું એસે વિકલ્પ મેરે ચલ રહે છે મગન મગે થિંકિંગ ઇતરે ચલા જી નહીં કરના કે દો કારણ પકડ માં આયે સબસે પહેલા કાયે ગયે પર ઇન દરિયે સુના કે ચલે ગયે આપકે તો લાઈક કા પોઝિશન લે લેંગે ઇસે કરતા યહાં સે વહાં સે હો જાયેગા ઇન દરિયે દિવા અંદર નહીં ચોટ લગા
ભાવનગર થી વાપસ ગાંધી લગતા કામ નહીં હો રહા હૈ બહાર મેં સહયોગ દૃષ્ટિ કી મુખ્યતા રહેતી હૈ
इसलिए तो बाहर के क्षेत्र से दूर होकर फिर रियली चेक करें कि सत्संग की कितनी तलब है। इस परिणाम के सामने आपको पहले का मार्गदर्शन विचार आया कि बार बार पेड़ पर उदया जी ने अपने हाथ की बात नहीं ली। दूसरा मुझे ऐसा लगा कि भावना की कमी है तो पुण्य होगा तो इस प्रकार से योग बनेगा, पर ऐसा लगता है कि समाधान बौद्धिक लेवल से होता है और ये शरीर अंदर में उनके प्रति जो चलता है वो काम कर रहा है, अभी भी ऐसा लगता है। दूसरा कारण सत्संग में अपने परिणाम नहीं करने का दूसरा कारण ये था कि मुझे अपने में मान की जरूरत है, साक्षी के प्रति और भक्ति के परिणाम। जब अभक्ति के मेरे परिणाम चलते हैं जैसे अभी वर्तमान में इस प्रकार से चल रहा था, तब आपके चरण स्पर्श करते हुए भी ऐसे भाव चलते हैं मात्र एक लोक दृष्टि से मैं बाह्य व्यवहार कर रहा हूँ और अंदर में कोई फीलिंग का अभाव है, ऐसा लगता है जब इस प्रकार के भाव चल जाते हैं। इस प्रकार के जो भाव से जो मूवमेंट उत्पन्न हुई, जैसे दो दिन से मैं रोक के रखा था पर अभी मैं से रहा नहीं गया, मैं बोला कि सत्य में निवेदन करके अपने को एक दोस्त से हट गया है और आपसे वो मार्गदर्शन देना कि आए इस प्रकार के करना वापिस नहीं करें।
बाहर का जो फेरफार होगा उसमें तो सब कुछ सुविधा का विषय है कि वहाँ बड़ा हॉल है, जगह भी बड़ी है, तो व्यवस्था बैठेगी, वो भी अपने टाइम पर बनने योग्य होता है तो बनता है। इसमें कोई व्यक्तिगत तो इसलिए नहीं होना चाहिए कि अपने को तो अपनी भावना और दूसरी भावना, दूसरे की भावना, दोनों की भावना को तो अपने को भावना के रूप में ही लेना है। बाकी तो अपनी भावना के हिसाब से तो सत्संग से दूर नहीं, सत्संग से दूर नहीं जाना चाहिए क्योंकि जीव संघ का असर बहुत लेता है, खास करके जैसे आप मुंबई जब जब रहते हैं तब तक परिणाम में गिरावट आती है और यहाँ रहते हैं तो फर्क पड़ता है। तो इस अपने अनुभव को देखते हुए अपने को ये विवेक कर लेना चाहिए कि हमको सत्संग में अधिक से अधिक रहेंगे तो ही अपने परिणाम में सुधार आ सकता है, जितने दूर जाएंगे उतना हमारे परिणाम पर असत्संग का असर या कुसंग का असर आ ही जाएगा और वो इच्छनीय नहीं है।
लेकिन इसमें ऐसा है कि अंदर से तो ये भाव चलता है पर परिणाम का कभी गति इस प्रकार से जोर पकड़ लेता है, इस प्रकार का भाव आ जाता है, वो भाव ऐसे टिकता नहीं है
पर आ जाता है,
पर इस प्रकार का भाव
आ जाता है मालूम है
वो, क्योंकि परिणाम बहुत गिर जाते हैं एक साथ में, बहुत स्पीड में गिर जाते हैं।
यही कारण है कि असत्संग का असर बहुत जल्दी आत्मा ग्रहण कर लेता है, इसलिए तो सत्संग ऐसा निश्चय करना चाहिए कि किसी भी हालत में सत्संग को नहीं छोड़ना चाहिए, ऐसा निश्चय करना।
वो अंदर में रहती हो इसीलिए टिक जाते हैं, क्योंकि ऐसे मेरे को परिणाम पहले भी
हुआ मालूम
है फिर, पर मेरे को क्या अंदर में दूसरा जो फैक्टर इतना जोर से काम करता है कि उसको एक बार उड़ा देता है वापस, और फिर ऐसे परिणाम स्पीड में वापस गिर जाते हैं।
चलता है दो तरफ का, दो तरफ का चलता है और
क्या कारण है,
पूर्व संस्कार ऐसा ही है, इसलिए ऐसी योग्यता है कि दो तरफ का चलता है। करीब बहुभाग मुमुक्षों को दो तरफ का चलता है, किसी को किस प्रकार का, किसी को किस प्रकार का, एक तरफ का चले तब तो एकदम आगे बढ़ने का हो ही जाएगा, लेकिन जो आगे नहीं बढ़ते हैं उनको तो दोनों तरफ का चलता है। तो इसमें जिस तरफ की बलवत्तरता होती है वो विरुद्ध पक्षों को वाले को उड़ा देता है। तो इसलिए ऐसा निश्चय करना चाहिए कि हमको हमारा पूरा वजन इधर ही रखना है, वो आए तो भी बहुत जोर से उसको निषेध करना है, किक लगाना है। इस तरह से थोड़ा निश्चय
जब इस तरह के भाव चलते हैं ना तो परिणाम इतने गिर जाते हैं कि आपके प्रति अभक्ति का भाव हो जाता है। सत्संग में रुचि लेना एक मैंने मेंटली एक नक्की कर लेता हूँ कि सत्संग में रुचि नहीं लेना, मैंने नेगेटिव थिंकिंग इस प्रकार से चलता है कि मेरे को इन्वॉल्व नहीं होना है, सत्संग में रुचि नहीं लेना है, इस प्रकार के भी भाव चल जाते हैं। पर फिर जब इस प्रकार का भाव एक दो दिन चलता है तो फिर अंदर में बहुत मुंझवन खड़ा हो जाता है, तो फिर लगता है कि नहीं ये सबसे मेरे को बहुत परेशानी हो रही है, ये इस प्रकार के भाव बिल्कुल नहीं चल रहे, तो फिर उसको तोड़ने का भाव चलता है। इस तरह से मेरे परिणाम इस प्रकार से चलते हैं,
हो जाता है मालूम है। तो इसका कारण असत्संग की असर आ जाती है, जब जब आ जाती है असत्संग की असर तो सत्संग विरुद्धता हो ही जाती है।
इसमें भाई दूसरे मुमुक्षु के प्रति के दोष का भाव देखने का भी प्रकार बन
जाता है। हाँ वो भी है,
वो विशेष करके चल जाता है।
हाँ वो भी है। तो इसका मतलब ये हुआ कि परलक्ष भी बहुत है, तो परलक्ष बहुत है तो सत्संग का असर उतना नहीं आता है और असत्संग का असर ज्यादा आ जाता है। तो एक रिस्क पॉइंट कभी खड़ा हो जाता है, तो रिस्क की बॉर्डर पर चले जाते हैं, कितने हद तक वो बात चली जाती है। इसलिए थोड़ा और गंभीरता से और सावधानी से अपने को एकदम आत्मकल्याण की भावना में झुकाव बढ़ा देना चाहिए।
क्या प्रयोग करना चाहिए
उसमें प्रयोग में? तो वो बात है कि अपना जो कीमती समय है मनुष्यायु का वो इस प्रकार के परिणाम में चल जाता है, नुकसान भी होता है, थोड़ा भी कुछ सत्संग की असर आती है उस हिसाब में नुकसान हो जाता है, तो बार बार जो है वो वाइप ऑफ हो जाता है, सत्संग का असर धुल जाता है। गंभीरता से
मेनली तो परलक्ष वाला फैक्टर बहुत
बात है, परलक्ष वाला नहीं है
उसको।
आत्मकल्याण की भावना तीव्र होनी चाहिए, अगर इस भाव में आत्मकल्याण नहीं करूंगा तो फिर कब करूंगा, और समय का कोई भरोसा तो है नहीं। इसलिए जल्दी से जल्दी आत्मकल्याण करना है, उसका वजन बहुत आना चाहिए और वो बात महसूस होनी चाहिए कि इतना समय चला गया इस लाइन में आते हुए, कितना समय चला गया। जितना समय ज्यादा जाता है उतना रिस्क बढ़ता है, जितना समय ज्यादा जाता है उतना रिस्क बढ़ता है।
इस प्रकार के परिणाम मैं देखता हूँ तो आज साल भर पहले इस प्रकार के भाव कभी नहीं चलते थे।
हाँ
ये इस प्रकार के भाव अभी कुछ दिनों में चलने लगे हैं, इस प्रकार का भाव सत्संग छोड़ देने का भी भाव चल जाता है, इन दिनों में अभी चलने लगे, पहले ऐसे कभी नहीं चलते थे इस प्रकार। अपने परिणाम में तो ओवर अ पीरियड ऑफ टाइम डेप्रिसिएशन हुआ है।
हाँ तो जितना समय ज्यादा जाता है उतना रिस्क बढ़ता ही है, और एक प्रकार का जोखिम है, तो उसको देखते ही अपने को उतावली से अपना काम करना है, शीघ्रता से करना है, ऐसा निश्चय करना चाहिए। निश्चय नहीं करते हैं ना वहां तक वो निश्चय का बल नहीं पैदा होता है, इसलिए निश्चय कर लेना चाहिए कि यही करना है, यही करना है, पक्का निश्चय हो जाना चाहिए। शांति से विचार करके सोच करके यथार्थ निश्चय में आना चाहिए। और कहीं कोई जैसे मुंबई आप जाते हैं तो कहीं कोई कुसंग का कोई प्रसंग होता हो तो वो देख लेना चाहिए कि कहीं इसकी असर तो नहीं आती है, वो देख लेना चाहिए, तो इससे थोड़ा बचने का भाव होना चाहिए। वरना वो कुसंग जितना नुकसान करता है उतना कोई नहीं करता,
को थोड़ा लिख लेना चाहिए, कहीं ऐसा तो नहीं होता है। तो किस किस से मिलना होता है, किसका संग रहता है, क्या रहता है, क्या होता है, वो थोड़ा देख लो। उसमें कोई गड़बड़ी हो तो वो बंद कर देना चाहिए। सत्संग के भाव कम हो गए दूसरी बात है, लेकिन अरुचि हो गए वो थोड़ा गंभीर विषय है।
इसमें होता ऐसा है कि प्रफुल्लित भाव चलते हैं सत्संग में नॉर्मली, पर जब इस तरह का जो नेगेटिव एकदम तेजी से जब चल जाता है ना, तो जब तक वो असर में से बाहर नहीं निकलते हैं तब तक इस प्रकार का भाव चलता है। फिर जैसे ही अभी जैसे निवेदन किया तो सत्संग में वापिस भाव प्रफुल्लित चालू हो जाते हैं, ये देखा है मैंने। जैसे दो दिन में जैसे बाथरूम होना पे आपका चल रहा था तो मेरे को रस नहीं आ रहा था, तो मैं जैसे ही निवेदन करता हूँ उसके बाद में परिणाम वापिस उठने लग जाते हैं, ये देखा मैंने।
हाँ, तो जैसे ही अपने को लाभ होता है उसी प्रकार में जल्दी से आना चाहिए।
दो दिन में और बढ़िया मेरे को
लगे। और जैसे ही विरुद्धता चालू हो जाए तो इसका स्मरण कर लेना चाहिए, जैसे लिखा है तो उसको तो पढ़ लेना चाहिए। जो शुरू हुए लंबा नहीं चले, होते ही लंबा नहीं चले, इस तरह से
इसको ढील देने से नुकसान बढ़ जाता है।
हाँ, लंबा चलेगा तो बहुत रिस्क बढ़ जाएगा।
बॉम्बे में ऐसे चली जाता भाई थोड़े टाइम पहले, जब आपको बताया था ना मैंने, रात की नींद उड़ गई थी एक बार, तो इतना मुंझन हो गया था।
नहीं, मुंझन हुआ वो अच्छा लक्षण है। मुंझन होता है तो टर्न लेने का होता है, वरना टर्न लेने का कोई मौका ही नहीं है इसमें तो, और कितना कभी आगे बढ़ जाए क्या मालूम। सामान्य तौर से मुमुक्षु को रुचि की कमी बेची होती है, लेकिन सत्संग विरुद्धता नहीं आती है, सत्संग की अरुचि नहीं आती है, उतना लेवल डाउन नहीं जाता है, ये थोड़ा और लेवल मात्रा से अधिक डाउन जाता है, रिस्क पॉइंट है। वरुण का भी ऐसी प्रकृति है, उनको भी ये हो जाता है, तो ऐसा सिमिलर बात हो जाए। हाँ, तो उनको तो क्या है कि आप डांट के बैठा देते हो, बैठना ही पड़ेगा तुमको, आपको कौन कहेंगे। तो ठीक है, लेकिन मालूम पड़े तब तो, मालूम ही नहीं पड़े तो क्या कैसे बात होगी। तो अपने को बात को ख्याल में रखना है कि इनकी तो बात में अपन इतने जोर देते हैं, तो बात तो हमारे लिए भी ऐसी ही है।
तो हमें उनसे सत्संग का भी लाभ काफी मिलता था, और कई तरह से उन्होंने हमें उठाया भी है, तो उसकी उत्पाद मिलती आती है। तो अंदर से ऐसा लगा था कि यहाँ पे हम कैसे रहेंगे, अब हम यहाँ पे अकेले कैसे रहेंगे, जबकि मुझे कभी वो मना नहीं करते हैं सत्संग के लिए, या कभी कोई परिणाम की चर्चा करनी होती है तो जब भी बोलती हूँ जभी वो बोल देते हैं कैसे। लेकिन फिर भी अंदर से ऐसा लगा कि जो लोग ऐसा नहीं करते हम क्यों करते हैं। अपना नुकसान बहुत बार से हुआ था कि हमारा बहुत नुकसान हो सकता है। फिर दोबारा अंदर में आया कि अगर हमारी भावना सच्ची होगी तो हम कहीं भी जाके अपना काम कर सकते हैं।
રસ પાછળથી પકડે છે ને એટલે વારંવાર થઈ જાય છે, પકડાય પછી જેટલી માત્રામાં ખેદ થવો જોઈએ એટલી માત્રામાં ખેદ ન થતો હોય એટલે પણ વારંવાર એમ થઈ જાય। વેદનામાં જે આવે છે ને એને આવા પ્રકાર નથી થતા, આવો ચડ ઉતર ઉતર નો આવે, બીજી રીતે પ્રકૃતિ દોષથી પછાડાવે પણ સત્સંગ વિરુદ્ધતા જેટલી સુધી ન જાય અમુક બેઝિકલી ફેર પડી જાય છે। આ મોટો ફાયદો છે કેમ કે એમાં વેદનામાં આવેલા જીવને અભિપ્રાયમાં ફરક પડી ગયો છે કે સંસાર ઉપાદેય નથી, કોઈ પણ ભોગે સંસાર ઉપાદેય નથી, આત્મકલ્યાણ જ ઉપાધિ છે, એના માટે એ જીવ રોયો છે અને ખૂબ પેટ ભરીને, વેદના એનું નામ છે। એટલે વેદના મેં જો આતા હૈ ઉસકા ગિરાવટ કમ હો જાતા હૈ, હા ફરક પડતા હૈ, લેવલ બદલ જાતા હૈ, એ બડા ફાયદા હૈ। એક તો ઉસકો અભક્તિ નહીં હોગી, હા, સત્સંગ વિરુદ્ધતા નહીં હોગી, દો બાત નહીં હોગી। દર્શન તીવ્ર હોતા ભી ફરક પડેગા, હા અંતરાય કર્મ ભી આયેગા ઓર દર્શન તીવ્ર હોને સે જો આત્મા કો બોધ કા અસર આના ચાહીએ વો નહીં આયેગા, તો ઉસકી સિરિયસનેસ ગંભીરતા ભાષિત હોની ચાહીએ। બહુત બડા નુકસાન હૈ, મામૂલી નુકસાન નહીં હૈ, બહુત બડા નુકસાન હૈ, ઇસ તરહ સે ફીલ હોવે તબ તો દુબારા હોને નહીં હોને વો કારણ બનેગા, વરના વો લાઇટલી લિયા જાયેગા તો બાર બાર હોતા રહેગા। ઇસલિયે ખેદ ભી બહુત હોના ચાહીએ और इसके उसका नुकसान भी बहुत है, वो भाष्यमान होना चाहिए।
સત્સંગ જયારે એન્ડ થવાનું હોય ને પછી ત્યારે જોકા આવી જતા હતા, પહેલો દિવસ તો છું કે ના કાલે નથ કરું એમ કે લાઈટલી લઈ લીધું, પછી મેં શું બીજે દિવસે થયું ને તો પછી મને ચીડચીડ કરવા માંડી, ચીડચીડ કરવા માંડી.
શું થાય?
મમ્મીને કહેવા માંડી કે તમે મને સુવા નહી દીધું ને એટલે ઉઠાય છે, હવે હું ચા કરીને સુઈ જાત બપોરે.
જો હવે આજે ઊંઘ આવે છે કે નહીં સત્સંગમાં, ધ્યાન રાખ બરાબર.
આજે સવારે પહેલા હું એવું કરતી, બે ત્રણ દિવસ થી કરતી હતી કે જે દિવસે સ્કૂલ હોય ને પછી તે દિવસે વોકિંગ પહેલા જ તૈયાર થઈને આવું વોકિંગ એમ કરતી હતી, તો આજે તૈયાર થઈને નહોતી આવી, તો તરત બીજો તૈયાર થઈને આવેલી એટલે તરત થયું કે મારે પણ ખાલી તૈયાર થઈને આવું છે ત્યાં હું વોકિંગમાં જઈ શકું. પછી એમ થતી હતી પછી પણ હવે થોડા દિવસોમાં મમ્મી ઉઠાડે ને એટલે પહેલા એક જ અવાજમાં ઉઠી જતી, હવે બે ત્રણ અવાજ મમ્મી એક વાર લગાડે પછી મમ્મી 10 મિનિટ ખાલી મમ્મી 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 પોતે કહે છે કે હું 10 મિનિટ છું પછી તું તૈયાર થતા ચાલુ કર પછી હું આવી જઈશ, પણ મને થાય કે હું એકલી કઈ રીતે શરૂ કરું એટલે મમ્મી પાછળ હું પણ સુઈ
જાઉં. બહુ ભાવે છે એમ કે ઉઠીને આપણે કઈ નહી તો ચિંતવન શરૂ કરવું કે નમસ્કાર મંત્ર બોલવાનું શરૂ કરવું. માનસિક વિક્ષેપ નો હોય પાત્રતાના અનેક લક્ષણોમાં એક આ લક્ષણ છે કે એક પળ પણ ઉપયોગથી ભરનાર, 105 પત્રમાં છે ને, સમયની કિંમત ઘણી આવે. ઠીક છે, કોઈ વાર બીમારી હોય ને સુવું પડી બીજી વાત છે, અથવા માનો કે કોઈ વધારે પરિશ્રમ લીધો હોય કે મુસાફરીમાં આપણે ઓછી ઊંઘ આવી હોય ને તો એક બે દિવસ એ રીતે મેકઅપ થવા માટે લાગે જુદી વાત છે, પણ આ વસ્તુ ખ્યાલમાં હોય કે આપણો સમય બહુ કિંમતી છે તો એવી રીતે પ્રમાદમાં ન જવાય. ગંભીરતાથી વાત લેવી જોઈએ કે આ મારો સત્સંગ ખાઈ જશે, આ પરલક્ષ મારો સત્સંગ ખાઈ જશે, મારું બધું નકામું જશે, તો ગંભીરતા આવવી જોઈએ. નુકસાન ફીલ થાય તો જીવ ચોક્કસ પાછો ઉઠે નુકસાનથી, એ સ્વાભાવિક છે, જીવના સ્વભાવમાં એવી વાત છે.
આજે બેઠો હતો એનો અફસોસ થતો હતો, પણ એવું લાગતું, પણ એ વખતે ઘણો દ્વેષ થઈ ગયો હતો.
સ્વાભાવિક છે, થાય તો સમજાય ત્યાંથી સવાર. ભૂતકાળમાં તો ઘણા આપણે શું બધા દોષ કહી રહ્યા છે, એનું કઈ નહીં, બહુ દોષ નો પશ્ચાતાપ કરી લેવો, ધોવાઈ જાય. મોટો ફાયદો એ છે દોષ ધોવામાં, દોષ નો પશ્ચાતાપ છે એ ભૂતકાળના દોષ ને પણ ધોઈ નાખે છે. પશ્ચાતાપ એટલે એનો ખેદ થવો, અરે આવી ભૂલ મેં કરી, હું આવી ભૂલ કરતો હતો, આવો અપરાધ કરતો હતો, હું આવો દોષ કરતો હતો, એવી રીતે જેટલો વધારે થાય એટલો સારો. એનું ધોવાણ ન થાય ત્યાં સુધી જે દોષ ધોવાવો જોઈએ એનું ધોવાય. ક્યારે શરૂઆત થઈ? ગઈ વખતે આવી ત્યારે તને કઈ કહ્યું તું? તને કઈ કહ્યું નથી? તને કઈ કહ્યું નથી? તને કઈ કીધું નથી? કઈ પણ અભિપ્રાય નહીં બાંધવો જોઈએ. આ તો કઈ કઈ કીધું નથી, પણ કીધું હોય તો ન બાંધવો જોઈએ. કેમ કે આપણી પણ ભૂલ હોય શકે, આપણો પણ દોષ હોય શકે, એટલે એવી રીતે સીધું કોઈનો વિશે અભિપ્રાય નહીં બાંધવો જોઈએ. એમાં નુકસાન આપણને થાય, સામાન્ય કઈ નથી થતો પણ આપણને નુકસાન થાય. તને કઈ કહ્યું તો નથી જ? ઠીક છે, તો પણ આપણે કોઈના પ્રત્યે શૈલ્ય ન રાખવું, એ આપણો તત્વજ્ઞાન નો સિદ્ધાંત છે. માનો કે એવું કઈ હોય તો પણ કોઈના પ્રત્યે શૈલ્ય ન રાખવું, એવો આપણો સિદ્ધાંત છે. કેમ કે એમાં નુકસાન આપણને થાય છે, સામાન્ય નથી થતો. નાનીઓ તો એમ કહે છે કે કોઈ દુશ્મન હોય, એવો દુશ્મન હોય કે માથું કાપી નાખે આપણું, કેવું માથાનો વાઢનાર, તો પણ એ ભગવાન આત્મા છે એમ જોવું. શું જોવું? તો એ જ્ઞાન દ્રષ્ટિનો વિષય છે. મુમુક્ષુને એટલી બધી વિશાળતા ન આવે તો પણ એક સમજણ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે શૈલી રાખવા જેવું નથી. આપણને તો કઈ લેવા દેવા નથી. અને આપણો તે પ્રકારનો કર્મ નો ઉદય છે, એ કર્મના ઉદય ખરવામાં એ નિમિત્ત છે, માટે ઉપકારી છે. નિમિત્ત છે માટે ઉપકારી છે. આપણે બધી વાત સરળતાથી લઈ લેવાની. આપણું કામ એટલું જ કે ગમે તે વાતને સરળતાથી આત્મકલ્યાણમાં વાળી લેવી. આપણું કામ એટલું.
એવું મારે નથી છરવું, એવું એમાંથી સીધું એવું લઈ શકી કે એવું મારે નથી છરવું,
એવું મારે
નથી છરવું. એવા દોષ કોઈના દેખાઈ ગયો હોય, મુખ્ય થઈ ગયો હોય,
હા તો પણ મારે
એ વ્યક્તિ એવી નથી, પણ એવું મારે નથી છરવું. એ હૃદયમાંથી
મારે એ વાત મુખ્ય કરવી જ નથી. યથાર્થતામાં મુમુક્ષુને અને સમ્યક્તામાં જ્ઞાનીને ઉદય છે એ ઉપકારભૂત છે. ઉદય છે તે ઉપકારી છે. સીધું લઈએ તો સરળતાથી, અને સિદ્ધાંત તો સરળતાથી લેવા માટે છે. અસરળતાથી લઈએ તો મોટું નુકસાન થાય. વાળી લેવો એ જ ગુરુગમ છે, અને એ જ યથાર્થતા છે. નહીતર તો વ્યવહારિક રીતે તો બધા પકડ કરે જ છે, અને એ પકડ કરીને ક્લેશ. પામે છે. મોટો ફાયદો આ તત્વજ્ઞાનનો એ છે કે તમે સવડું લ્યો એટલે તમને કાંઈ તકલીફ નથી, નહીંતર તકલીફનો પાર નથી. તપાસ કરીએ તો બધી સમજાય એવી વાત છે કે પોતે ક્યાં ક્યાં કેવી રીતે અટકે છે. આપણે નિર્દોષ રહેવાનું, આપણે આપણે દોષમાં ન આવી એવી રીતે વર્તવાનું. ના એ તો ઠીક છે, પોતે પકડ્યું સારું કર્યું અને જે ધ્યાન ગયું તો પછી આપણે જેટલું નિરસ થવાય ઉદયમાં, ઉદયના કાર્યોમાં અથવા અપ્રયોજન ભૂત વિષયમાં જેટલું ઉપેક્ષિત થવાય એટલું થવું જોઈએ. પછી એમને એમ ચાલુ ન રહેવું જોઈએ.
બીજી બધા કામમાં બી રસ તો આવે છે મને કામ કરવાનો. પછી ઘણા જઈને ત્યાં ઉમર્યો હતો. આપણે ગુજરાતી નું લાયસન્સ આવી છે આજે પોસ્ટ માંથી, ટિકિટ લગાડ્યા વગર આપણે જવા દઈ શકીએ. ઘણા ટાઈમથી પેન્ડિંગ હતું તો લેટર હાથમાં આવ્યો તેમ એકદમ પરિણામમાં લઈ ચાલો સારું કામ થઈ ગયું. એ પ્રમાણે રસ આવી ગયો, લેટર હાથમાં આવતા કંઈ કરે. એટલે ઘણા બધા કામ છે કે જેમાં રસ પૂરો થાય છે. પછી એમાં ખાલી મેં એક વાત ચેક કરી એની અંદર કે આ બધા કામ કરવાથી હું એની અંદર કોઈ લાભ તો નથી મળી જતો ને, લાભ બુદ્ધિ તો મને કોઈ નથી થઈ જતી ને, કે ભાઈ આ કરતા કરતા કઈક થઈ જશે. મને મેં અંદર શીખી ગયું કે રસ શા માટે આવ્યો, જે બધો રસ શા માટે આવે છે આપણને. આપણને જે આ બધા જે કામ કરવાનું જે છે રસ આવે છે, ત્યાં આ પોસ્ટ ઓફિસ નું કામ થઈ ગયું કે બીજા અમુક પેન્ડિંગ કામ જે છે ઉકલતા જાય છે અત્યારે.
જાગૃતિ રાખવી જોઈએ, નહીતર નુકસાન નું કારણ થાય. બીજું એમ પણ વિચારવાનું કે આ બધા શુભ કાર્ય છે, પણ એ તો આપણે શુદ્ધતામાં નથી આવતા, એટલે કાં તો આપણે ધંધા વેપારમાં અશુભમાં લાગીએ. કાંઈ ને કાંઈ તો પ્રવૃત્તિ આવવાની ઉદય પ્રમાણે. આ એક ઉદય જ આવ્યો છે, પણ મારે ઉદયમાં રોકાવું નથી. જેમ ધંધા વેપારમાં નથી રોકાવું, તેમ આમાં પણ મારે રોકાવું નથી. વચ્ચે આવી ગયું તો નિરસ પરિણામે કરવું છે. જેમ વેપાર ધંધો નિરસ પરિણામે કરવો છે, એમ આ પણ નિરસ પરિણામે કરવું છે. એમાં જે પારમાર્થિક વિષય છે, એ પારમાર્થિક વિષયમાં રસ લેવાય તો વાંધો નથી. કેટલું આમાં અપવાદ છે. જે પ્રવૃત્તિ કરે છે એમાં વાંચવું પડતું હોય, સુધારવતી વખતે વાંચવું પડતું હોય, લખતી વખતે લખવું પડતું હોય, એમાં પારમાર્થિક વિષય છે કે નહીં? વેપારમાં તો એ નથી, વહી ખાતામાં કંઈ વાત થોડી છે. તો એનો લાભ આપણે લઈ શકીએ, એમાં રસ લઈ શકીએ. પણ જે સાથે સાથે થતો જે શુભ ભાવ, એ આપણે રોકાવાનું કારણ નહીં બનવું જોઈએ. એમ બે વાત જુદી પાડવી છે. મને જો એમાં રોકાણા તો એનો અહમ ભાવ આગળ જતા ઊભો થઈ જશે, અને એ પછી વધારે ખરાબ પરિણામ લાવે. પ્રભાવના કા ઉત્સાહ આવે ઉસમે કોઈ ઉતની બાધા નહીં હૈ ઇસ ભૂમિકા મેં. થોડા ચેક કર લેના, વો ઓબ્ઝર્વ કર લેના. કહેવા માટે તો કે આપણે પર લક્ષણ નહીં રાખવું એમ.
ઋષિ કાલે અમે સ્કૂટર પર હાર્મોનિયમ લઈને આવતા હતા બેસી, તો ત્યારે છે ને મારો આગળ ઊભી હતી ને તો મારો રાઈટ પગ દબાતો હતો બેસી, ત્યારે આકુળતા થતી હતી બેસી, ત્યારે તરત જ પકડાઈ ગયું કે આ મને આકુળતા આમાં શું કરવા થાય છે, જયારે મને અનંત જન્મ મરણ કરવા પડશે ત્યારે કેમ આકુળતા નહીં થાય, બેસી એવું થતું હતું એ વખતે. બેસી બીજું છે ને, મમ્મી જયારે ગુવારનું કે એવું બધા શાક બનાવે ને ત્યારે ખાઈ લો બેસી, પણ જયારે મમ્મી મિક્સ શાક બનાવે ને ત્યારે આકુળતા થવા માંડે કે મમ્મી મિક્સ શાક કેમ બનાવ્યું એ રીતે.
તો તારે એનો અર્થ કે ગુવારના શાકમાં તારે હજી રસ લેવો છે.
બેસી ભીંડાનું શાક વધારે ભાવે છે.
ગુવારનું ને ગુવારના ભીંડો બે વધારે ભાવે છે. એવું નહીં હોવું જોઈએ આ શાક મને વધારે ભાવે છે એવું કઈ, જે આવે માણામાં આવે ખાઈ લેવું, બહુ ધ્યાન ન દેવું ખાવામાં. પહેલેથી એવું રાખવું, જો હું ધ્યાન દઈશ તો મને મારા આત્મકલ્યાણના કાર્યમાં બાધક થશે, માટે મારે હવે આજથી કંઈ ખાવામાં ધ્યાન દેવું જ નથી. જે ભાણામાં આવે એ ડૂચો વાળી ખાઈ લેવાનો, ભાડું દેવું છે ને પેટને, બીજું શું કામ છે. દૂચો વાળી ને એટલે આમ જુદું 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 પાડી નહીં, આ સારું ના નહીં સારું ના ઠીક ને એમ કઈ નહીં, કલ્પના કર્યા વગર રસ લીધા વિના. મારે તો માર ખાશે, જેટલો રસ લેશે એટલી અસાતા વેદની બંધાશે, જેટલો ખાણી પીણીમાં રસ લેશે એ વખતે જીવ અસાતા વેદની બાંધે છે અને એનો પીડા ભોગવવી પડશે. એટલે પીડા ભોગવવી હોય તો રસ લેવો, રસ લેતી વખતે પીડા સામે રાખવી કે જેટલું રસનું વેદન એટલું સામે પીડાનું વેદન. આપણને પીડા શરીરમાં થાય રોગની ત્યારે આપણને ગમતું નથી અને મટાડવા માટે આપણે બધા ઉપાયો કરવા લાગીએ છીએ, પણ જમતી વખતે રસ લઈએ છીએ ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આ પીડા આપણે ઊભી કરેલી છે, ઊભી કરીએ છીએ.
બીજું મને સ્વાતિ પ્રતિક શલ્ય બની ગયું છે કે હું જયારે આપના સત્સંગમાં એની બાજુમાં બેસું ને હું જ્યાં બેઠો ને ત્યાં જી પાછળ આવી જાય બેસી, તો એટલે એને મન ગમતી નથી, એવી રીતે શલ્ય બંધાઈ ગયું છે કે એ આવી રીતે જ કરે છે સત્સંગમાં.
એ તો આને કરું બેસે, તું તો આને કરું બેસે
બેસી, ક્યારેક હું ત્યાં બેસું ને ત્યારે એવું થાય છે.
એટલા એટલા શલ્ય થઈ જાય છે. માનો કે બાજુમાં બેસી જાય તો તને નુકસાન શું સારા,
બેસી એકદમ ચીપકીને જ બેસે.
આપણે એમ કે જરાક પ્લીઝ ચીપકીને નહીં બેસ, એટલું જ કહેવાનું, એથી વધારે
બેસ્યું એને કહું તો એમાં આમ આમ કર્યા હોય આમ આમ કર્યા મન કરવા,
સાચી વાત છે. બરાબર છે, પણ જયારે એ તને એમ કહે કે જરાક દૂર ત્યારે તું શું કરવા માનતી નથી, ત્યારે આપણે જરાક આગું બેસી જવું. આમ આમ કરે છે અને રોકે છે ને. એવું નહીં કરવાનું, હવે નહીં કરે, બસ સલકાડી નાખજે. બરાબર.
આપણને
નુકસાન થાય.
વધારે મારતો જાય છે અને વૈશી જયારે મમ્મી પાપા નું હોય ને, કાલે રાત કાલે મમ્મી પાપા સુતા હતા રૂમ માં, હું સુતી હતી તો સંભળાયું નહી હોય. પછી તો એમ બે ત્રણ વાર પૂછ્યું અને ગુસ્સા થી મારી દીધું મને એકદમ જોર થી, અને ઉરડવા માંડી. એને કીધું કે હવે એક વાર પણ અડીશ ને હજી એક મારીશ.
વરુણકુમાર બાબા બાર આવો.
મારે શું થયું હતું ગઈકાલે, આપણે જે દિવસોમાં બહાર ગયા હતા ને, એ દિવસોમાં પપ્પાએ પાર્ટીને માલ આપ્યો હતો બનાવીને. પપ્પા નું કેવું છે, મતલબ કે બહુ ધ્યાન ન આપે અને માલ બનાવીને મોકલી દે. હવે અમે એની પાસેથી લગભગ ભાવ લેવો જોઈએ ને, કદાચ દોઢોથી બમણો ભાવ લઈએ છીએ અમે એની પાસેથી. એ લોકો એમાં હીરા ભરે છે એટલે ડાયમંડ, એ લોકોની વસ્તુ કોસ્ટલી છે એટલે એને વસ્તુ સારી જ હોય. આપણે કોથળી જે આપીએ ને એમ સારી જ હોય એટલે એ લોકો ભાવે આપે છે, એને ખબર છે. છતાં એમ આપણે લઈએ છીએ એટલે વચમાં એને કંઈક માલ મોકલો હશે ને ત્યારે આપણે નહોતા ત્યારે ટૂરમાં, તો એ બરાબર નહીં હોય માલ. તો એટલે પપ્પાનું એવું કે હાલશે એમ કરીને હલાવી લે, જનરલી એની ટેન્ડન્સી મને જે ખબર છે એ રીતે. તો પછી પછી હમણાં એનો ફોન આવ્યો હતો કે એને ફરિયાદ છે એવી રીતે એમ. એટલે પપ્પા કહેતા હતા મને કે ફરિયાદ છે, કંઈક તું જઈ આવજે. એટલે પછી મને આવું જ્યારે થાય ને ત્યારે એવી રીતે અણગમું થાય છે પછી, કે એ ધ્યાન ન રાખે ને ભૂલ કરે ને પછી હું ત્યાં જાઉં ને એટલે એના સાહેબ હોય એ, એમાં શું થાય પછી, એક કોથળીમાં એ ભરે ને હીરા તો 5000 ના હીરા હોય, હજુ એની સીલિંગ બરાબર ન હોય તો એ તો બધા નીચે ઢોળાઈ જાય અને એને વીણવા પડે. એવું એક બે વખત પહેલાં થઈ ગયું હતું માણસની બેદરકારીથી કે એવું થયું હોય તો. તો એટલે એ લોકો તો બહુ કકડાટ કરે એમ કે તમારા હિસાબે તમારી એક નાની ભૂલ અમને બહુ મોટી ભૂલ થઈ, અમને મોટું નુકસાન કરે છે. એટલે પછી પહેલેથી જ મને આમ જરાક એ રીતના ઓલા પરિણામ ઓલું થઈ ગયું હતું, અણગમો. હું ત્યાંથી ગયો નહોતો ને એ પહેલાં તેમ, કે ભાઈ બરાબર રીતે માલ બનાવીને મોકલે નહીં ને પછી મારે ત્યાં જઈને મારે હવે સાંભળવું પડશે. એટલે માન ગવાય ને આમ એ રીતનું પછી થતું હતું એને હિસાબે. પપ્પા પ્રત્યે હું જાણે હું એના કરતાં વધારે હોશિયાર છું એ રીતનો ભાવ અંદરમાં હોય એવું લાગ્યું. અને પછી જે કામ પ્રત્યે જે વધુ પડતી જે સાવધાની છે ને, એ સાવધાની એને હોવી જોઈએ એ રીતનો આગ્રહ પણ અંદર હોય મને, એ રીતનું મને પકડાણું. બે વાત મને લાગી મારામાં. એવી જ રીતના એક આજે એક પ્રસંગ બન્યો હતો કે એક ચેક નાખવાનો હતો, નાખ્યો હતો બે દિવસ પહેલા. મેં કીધું તમે ચેક કરી લેજો, એની સામે ચેક આપ્યો હતો, એ ચેક રિટર્ન થયો. એટલે એને કોન્ફિડન્સ હતી કે નહીં વાંધો આવે એમ. મેં કીધું છતાં તમે જોઈ લેજો, એની સામે મોટા બે ચેક નાખેલા છે, રિટર્ન થશે તો બહુ પાછું 4-5 દિવસ જતા રહેશે. બેંક ના બે ચાર દિવસ વ્યાજે ને વ્યાજે આપ્યા હોય પૈસા તો સીધા ચાર પાંચ દિવસ નો લોસ જાય ને તો એવી રીતે જ થયું ચેક રિટર્ન થયો ચાર પાંચ હજાર રૂપિયાની નુકસાની જાય એવું થયું મતલબ એમ તો મારાથી પછી એમ થઈ ગયું અને કહેવાય ગયું મારાથી ફોન ઉપર મેં તમને કીધું હતું ને પહેલા તો તમે જોઈ લેજો એમ ત્યારે પછી તરત સ્ટ્રાઇક થઈ ગયું કે અમારી ભૂલ થઈ ગઈ પાછી મારે કેમ એવું મારાથી ન કહેવું જોઈએ એમ એ મને જરાક વિચાર આવી ગયો હતો એટલે હું જાણે કેમ એનાથી હોશિયાર હોઉં એ રીતનો ભાવ ફરી વાર મને મારામાં દેખાણો એવી રીતે આજે એક વાર થઈ ગયું અને એક ઓલું થયું હતું કાલે થયું હતું એવી રીતે
વ્યવહારિક દ્રષ્ટિએ ભલે આ વાત ઠીક હોય તો પણ આપણે પરમાર્થના દ્રષ્ટિકોણથી વિચારતા હોય ત્યારે આપણું મમત્વ અને એકત્વ તીવ્ર થવાનો આ બધો પ્રકાર છે.
બરાબર છે.
એટલે સામાન્ય અંગુલી નિર્દેશ કરવો જોઈએ.
બરાબર.
આવી બાબતમાં આ બન્યું છે.
બરાબર.
પછી વધારે કાંઈ નહીં.
બરાબર. અને એ પછી એ નુકસાની પાંચ હજાર ની જાણે મને ગયો ને એવી રીતે મને આકુલતા થતી હતી ત્યારે મેં જોયું હતું.
એકત્વ થાય મમત્વ થાય મત એમ જ થાય સીધી વાત છે. સલ તો હોય કે મેં જ્યાદા હોશિયાર હું અભિપ્રાય તો હોય એમ અભિપ્રાય પૂર્વક હોતા એ તો રસ તીવ્ર આવી ગયો.
ચલતા થા ના તો અંદર સે ભાવ આયા કે ઇસકો આર્ટિકલ કો ઘર પે લે આકે પઢને કા ભાવ આયા થા. ચલતે સમય યાદ ભૂલ ગઈ. ચલતે સમય યાદ ભૂલ ગઈ.
યાદ
આપસે પૂછને કા ધ્યાન ભૂલ ગયા. ફિર ઈરાબેન કે ઘર પે જાકે યાદ આઈ કે હમે જરા ભી પ્રયોજન કી પકડ નહીં હૈ. અગર હમે પ્રયોજન કી પકડ હોતી તો પહેલે સે પરમિશન લેકે ઇસકો લેકે આકે પઢને કે લિયે ઓ સમય કી ભી કિંમત નહીં હૈ જરા ભી. તો એસે કરકે ફિર રાત કો થોડા ખેત ચલતા થા. ફિર તો એસે કરકે અપની પ્રયોજન કી પકડ નહીં હોને કે કારણ કિતના સમય તો હમ વૈસે હી વ્યર્થ ગમા દેતે હૈ.
ભાવના ઉતને કમ હોય ઉતના પ્રયોજન કી પકડ કમ આતી હૈ.
અગર હું બપોરે ન સુઉં તો મને સત્સંગમાં એક બી જોકા આવી જાય એવી રીતે પછી તો આપે મને એક વખત કીધેલું કે આપણે સુવા કરતા આત્મામાં લાગી જવું જોવે એટલે સત્સંગમાં પણ ન ઊંઘાવે અને બપોરે સૂવું પણ ન પડે બે ફાયદા થાય એ રીતે આપે કીધેલું.
રસ આવે તો ઊંઘ ન આવે. રસ પડે તો ઊંઘ ન આવે. નહીં તો ઊંઘ આવે.
डॉक्टर को दिखाने गई थी तो आधा पौना घंटा तो उन्होंने पूरी हिस्ट्री पूछने में लगा दिया तो अंदर से बड़ा कंटाला आया और बड़ी अकुलाट हुई कि जरा जरा सी बात के लिए कितना टाइम वेस्ट करना पड़ता है. जरा जरा सी बात के लिए कितना टाइम वेस्ट करना पड़ता है और पैसा भी फूकना पड़ता है वो अपने काम में एक बार लग जाए तो ऐसी बातों की जरूरत ही नहीं पड़े. एक बार अपना पुरुषार्थ उठ जाए तो कहीं जाने आने की जरूरत ही नहीं। फिर ऐसा भी परिणाम चला कि बड़ा लूट खसोट का धंधा है जी, बहुत लूट मारी का धंधा है। उसने फिर 100 रुपये मांगे तो उसके बाद में ऐसा लगा कि ठगी का जाल है और कुछ नहीं है। एमएपैथिक का ट्रीटमेंट हमने पहले भी करवाया था तो उससे कोई बेनिफिट ज़्यादा हुआ नहीं था, फायदा नहीं हुआ था ज़्यादा। फिर भाव आएगा थोड़े दिन लेके फिर छोड़ देंगे, थोड़े दिन लेके फिर छोड़ देंगे। अभी चलने में प्रॉब्लम हो रही थी ना तो सोचा वॉकिंग वगैरह सभी छूट जाएगी। फिर अगर नहीं ऐसे ही अज्ञान मिटा तो कहाँ जाके पढ़ेंगे ऐसे करके अंदर से। फिर परिणाम चला था कि कोई आयु उसका कोई भरोसा है नहीं है। एक एक परिणाम है, एक एक परिणाम है, कितनी देर से आसक्ति पकड़ में आती है, बड़ी मूलमन होती है अंदर से। फिर आसक्ति कम नहीं हो रही है, उसका कैसे करूं?
सुकूति है, उदासीनता नहीं है तो आसक्ति रहे, उदासीनता के क्रम में आना चाहिए। वो अवरोध तो चालू रहेगा।
बार बार ध्यान जाता है तो आसक्ति है शरीर के प्रति।
उदासीनता नहीं आएगी तो आसक्ति तो रहेगी, वो अनादिक सी है ही। उदासीनता के क्रम में प्रवेश करना चाहिए, वही इसका इलाज है।
दो एक बार परलक्ष्मी पकड़ में आया अंदर से, फिर लगता है कि अपने को क्या लेना देना, कोई भी कुछ भी करे अपने को क्या करना है, अपने को अपना काम करना है। उसमें भी लगा कि अपनी जागृति इसमें खत्म होती है, उसमें भी ऐसे लगता है कि अपनी जागृति खत्म होती है इसमें।
नुकसान दिखना चाहिए, नुकसान दिखे तो जीव हटता है, नुकसान नहीं दिखता है तो नहीं हटता है।
इस बाबत में चर्चा चल रही थी, शैलेजा मीता बहन भी थे तो चर्चा चल रही थी, तो अंदर में भी उसका कोई डिसीजन नहीं ले पा रहे हैं कि जैसे कोई मान लो घर में व्यवस्था बिगड़ती है, कोई बड़े लोग नाराज होते हैं तो उस मामले में बोलना चाहिए या नहीं बोलना चाहिए। फिर
उंगली निर्देश करना और क्या, पकड़ करना, कसाई करना दूसरी बात होती है, सूचना करना दूसरी बात होती है।
तो हमें लगा था कि हमारे कहने से कोई मानने वाला है नहीं, तो इसलिए हमने इनसे बोला था कि अगर कोई समझ जाए तो ठीक है, नहीं फिर बड़ी स्थिति गड़बड़ होती है फिर। जो भी होना होगा वो होता रहेगा, उन लोगों को ही अपने आप डिसीजन लेने थे।
समाधान तो भूमिका अनुसार करना है, ज्ञान दिशा का समाधान तो अभी काम में नहीं आएगा।
बात तो मैनेजमेंट वाली थी बात तो मैनेजमेंट वाली थी, मैनेजमेंट वाली बात थी।
हाँ तो बात बता देना।
तो घर में एक मैनेजमेंट व्यवस्था नाम की चीज होनी चाहिए, उसी को बाबत में लेके बात थी, कोई हमें अपनी तो चलानी नहीं है। तो हमें अंदर से ही कंटाला लगता है कि हमें कोई अपना अधिकारी पना जताना नहीं है, और अपनी अपनी चला के सारी जिंदगी निकल गई, तो उस भाव से तो हमें अंदर से ही ना आती है।
जितनी पतली हुए उतना अच्छा ही है।
तो इस मामले में वैसे भी अंदर से कोई स्पष्ट डिसीजन नहीं ले पाते हैं कि कहां पे बोलना चाहिए कहां पे नहीं बोलना चाहिए।